એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સાહિત્યક વિવેચનની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. એના સિદ્ધાંતો કેવા હોય છે અને આ બધું આટલું જટિલ કેમ લાગે છે, ઘણીવાર વિવાદાસ્પદ પણ.
હા, બરાબર.
આપણે એક સ્ત્રોત, સાહિત્યક વિવેચન, સિદ્ધાંતો અને વિતરણ પર આધાર રાખીશું. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે ભાઈ આ સાહિત્ય પોતે શું છે, એનું વિવેચન થાય કેવી રીતે અને કેમ કોઈ એક ચોક્કસ જવાબ કે પદ્ધતિ કાયમ નથી રહી શકતી. ચાલો, આ જરા ગૂંચવાડા ભર્યું છે પણ રસપ્રદ છે, એને ઉકેલવાનો પ્રયાસ કરીએ. તો શરૂઆત જ એક મોટા સવાલથી થાય છે. સ્ત્રોતમાં લખ્યું છે કે સાહિત્ય એટલે શું, એનું પેલું સાહિત્ય તત્વ નક્કી કરવામાં એટલા બધા વાદવિવાદ છે, એટલા સિદ્ધાંતો છે કે લોકો અકળાઈ જાય.
સાચી વાત છે, ઘણો અકળાય છે.
અને કદાચ આપણને વાચક તરીકે એમ પણ થાય કે આ બધી ચર્ચાઓ, આ બધી વાતો આપણને કવિતા કે વાર્તાના આનંદની નજીક લઈ જાય છે કે પછી એનાથી દૂર. શું આ બધું ખાલી પંડિતોનું કામ છે?
સવાલ બિલકુલ સાચો છે. અને ખબર છે, આ મૂંઝવણ કંઈ નવી નથી. સ્ત્રોત પણ કહે છે પ્લેટો અને એરિસ્ટોટલના જમાનાથી આ ચાલ્યું આવે છે.
ઓ, ત્યારથી.
હા, ક્યારેક એમ કહેવાયું કે સાહિત્ય વાસ્તવિકતાનું અનુકરણ છે, પેલું મિમેસિસ. તો ક્યારેક ભાષા પર, અભિવ્યક્તિની રીત પર ભાર મુકાયો.
એટલે સતત બદલાતું રહ્યું છે.
બરાબર. દરેક પેઢી જૂના વિચારોને ફરી તપાસે છે, સુધારે છે, ઉમેરે છે. આ એક એમ કહો ને કે જીવંત પ્રક્રિયા છે. એટલે જ કદાચ કોઈ એક કાયમી સર્વગ્રાહી સિદ્ધાંત બનાવવાની આશા જ મને લાગે છે થોડી વધુ પડતી છે. નોર્થરોપ ફ્રાય જેવા મોટા ગજાના વિવેચકે પ્રયત્ન કર્યો હતો એનેટોમી ઓફ ક્રિટિસિઝમમાં, પણ એ પણ છેવટે એક ચોક્કસ માળખું ના આપી શક્યા. એમના ઉત્તમ નિરીક્ષણોનો સંગ્રહ બની રહ્યો એ વધુ.
એટલે કે સાહિત્ય પોતે જેટલું મોટું અને બદલાતું રહેતું ક્ષેત્ર છે.
હા, કદાચ એવું જ છે. એ એટલું વૈવિધ્યસભર છે, એટલું પરિવર્તનશીલ છે કે કોઈ એક નકશો આખા પ્રદેશને ન બતાવી શકે.
સારું, આ તો થઈ વૈશ્વિક વાત, પણ આપણે ત્યાં ભારતમાં આ ચર્ચાઓનું શું, એ કેવી રીતે ચાલી?
હા, અહીં સ્થિતિ જરા જુદી છે. સ્ત્રોત કહે છે તેમ આપણે ત્યાં રસમી મામસા પર ખૂબ ધ્યાન અપાયું. એટલે કે સાહિત્યથી ભાવકના મનમાં જે રસ જાગે, જે ભાવ જાગે, એની ચર્ચા.
હા, રસ સિદ્ધાંત.
બરાબર. પણ ઘણીવાર આ ચર્ચાઓ મૂળ સંસ્કૃત સિદ્ધાંતોના બસ ઉપરછલ્લા સરળીકરણ જેવી બની ગઈ. બીજો એક મોટો પડકાર એ છે કે સંસ્કૃતનો અભ્યાસ ઓછો થતો ગયો.
એટલે મૂળ ગ્રંથો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું.
ચોક્કસ. મોટાભાગના આધુનિક વિવેચકો માટે એ અઘરું થઈ ગયું. અને એના લીધે શું થયું? પશ્ચિમમાં જે નવા પ્રશ્નો ઉઠ્યા, નવી વિચારધારાઓ આવી, એની સાથે આપણી પરંપરાગત મીમાંસાનો સંવાદ રચાયો નહીં.
એટલે તુલનાત્મક અભ્યાસ ઓછો થયો.
હા, ખૂબ જ ઓછો. કશુંક નવું ઉપજાવવાના પ્રયાસો ઓછા થયા. અહીં તુલનાત્મક અભ્યાસની ખરેખર બહુ જરૂર છે.
અને પેલી બાજુ પશ્ચિમમાં પણ બધું સ્થિર નહોતું ને, ત્યાં પણ સિદ્ધાંતો આવ્યા અને ગયા.
બિલકુલ. ત્યાં પણ જે મુખ્ય સિદ્ધાંતો આવ્યા એની સામે પ્રતિક્રિયાઓ આવી છે, જેમ કે રૂપરચનાવાદ, એટલે કે ફોર્મલિઝમ,
જે ફક્ત કૃતિની રચના પર જ જોર આપે.
હા, બરાબર. શબ્દો, રચના, શૈલી, લેખક કોણ હતો, ઇતિહાસ શું હતો, એ બધું ગૌણ. પછી સંરચનાવાદ, સ્ટ્રક્ચરલિઝમ આવ્યું. એણે ભાષાની જેમ સાહિત્યમાં પણ કોઈ નિયમો, કોઈ વ્યાકરણ શોધવાનો પ્રયાસ કર્યો. પણ આ બંને સામે પણ વિરોધ થયો. લોકોએ કહ્યું કે ભાઈ, તમે કૃતિના અર્થની જે સમૃદ્ધિ છે, એના સાંસ્કૃતિક સંદર્ભો, માનવીય પાસા, એ બધું તો અવગણી રહ્યા છો.
એટલે કોઈ એક જ સિદ્ધાંતથી જોખમ રહે?
ચોક્કસ. કોઈ એક જ ચશ્માથી કૃતિને જોવી એ જોખમી છે. એનાથી પેલું રિડક્ટિવ ક્રિટિસિઝમ થાય, એટલે કે તમે કૃતિની જટિલતાને સાવ ઘટાડીને એક સાદા સૂત્રમાં બાંધી દો, એ કૃતિને અન્યાય કરે છે.
ઓહો, તો જો નિષ્ણાતોમાં જ આટલી અસમંજસ હોય, સિદ્ધાંતો બદલાતા રહેતા હોય, તો પછી આ બધું આપણા શિક્ષણ પર કેવી અસર કરતું હશે? શાળાઓમાં, કોલેજોમાં શું થતું હશે? અહીંયા ખરેખર રસપ્રદ બને છે.
હા, સ્ત્રોત આ મુદ્દો બરાબર ઉઠાવે છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો વર્ગમાં કવિતા ભણાવતી વખતે શું થાય?
ગદ્યમાં અર્થ સમજાવવાનો, અલંકાર છંદ ઓળખાવવાના, કવિ પરિચય,
બસ મોટાભાગે આટલું જ. માધ્યમિક સ્તર સુધી કદાચ ચાલે, પણ ઉચ્ચ શિક્ષણમાં તો અપેક્ષા વધારે હોય ને. કૃતિની ઊંડી સૂક્ષ્મ સમજ કેળવાવી જોઈએ.
પણ એવું થતું નથી.
વાસ્તવિકતા ઘણીવાર જુદી હોય છે. સ્ત્રોત કહે છે કે આપણા અભ્યાસક્રમો જુઓ, પાઠ્યપુસ્તકો, પરીક્ષાની પદ્ધતિ, યુનિવર્સિટીઓના વિભાગોની હાલત, આ બધું જોઈએ તો ખ્યાલ આવે કે પેલી અપેક્ષા કેટલી સંતોષાય છે. ઘણા વિભાગો પાસે તો પોતાના સારા સંશોધન પ્રકાશિત કરવા માટે સામયિકો પણ નથી હોતા. ઘણીવાર તો વિભાગના જે વડા હોય એમની રૂચિ કે શક્તિ પર જ બધો આધાર રહે.
અને સંશોધનો પણ?
હા, સંશોધનો પણ ઘણીવાર નવા વિષયોને બદલે જાણીતા ચીલાચાલુ માર્ગે ચાલ્યા કરે છે.
આ તો અધ્યાપક માટે બહુ મોટો પડકાર કહેવાય નહીં? એમની પાસેથી શું આશા રાખવી?
આદર્શ રીતે તો એવી આશા હોય કે અધ્યાપક જુદા જુદા વિવેચન અભિગમો જાણતા હોય, એની સારી નરસી બાજુઓ સમજતા હોય અને કોઈ દબાણ વગર, લોકપ્રિયતાની લાલચ વગર પોતાની નિષ્ઠાથી ભણાવે.
પણ વ્યવહારમાં?
વ્યવહારમાં સ્ત્રોત નોંધે છે કે જુદું જોવા મળે છે. કેટલાક સાવ સલામત રસ્તો પકડે, જે સ્વીકારાયનું છે એ જ બોલવાનું,
અને કેટલાક ક્રાંતિકારી દેખાવાનો પ્રયાસ કરે.
બરાબર. પણ અંદરથી કદાચ પોલું હોય. ભાગ્યે જ કોઈ અધ્યાપક પોતાની પાક્કી સમજણથી કોઈ ચોક્કસ અભિગમ અપનાવીને ઊંડાણથી કામ કરતો જોવા મળે છે.
એટલે પેલું વાક્ય સાચું લાગે છે,
હા, જોન્સી શેરવુડનું, કે થિયરી મે ઇનફેક્ટ બી ધ હોબી ઓફ અ સોફિસ્ટિકેટેડ માઇનોરિટી. સિદ્ધાંત ખરેખર તો બહુ ઓછા સુશિક્ષિત લોકોનો શોખ બનીને રહી જાય છે.
ઓકે, તો પાછા મૂળ મુદ્દા પર આવીએ. એક તરફ છે કવિતા, નવલકથા, નાટક જેવી સાહિત્ય કૃતિઓ, અને બીજી બાજુ છે બીજા લખાણો, ઇતિહાસ, સમાચાર, વિજ્ઞાનના લેખ. આ બંનેને અલગ શું પાડે છે? એ કયું તત્વ છે જે સાહિત્યિકતા કહેવાય? આ જ મોટો કોયડો છે નહીં?
બરાબર, આ જ મુખ્ય પ્રશ્ન છે. અને એનો કોઈ એક જવાબ નથી જે બધા માની લે. જુદા જુદા સિદ્ધાંતો જુદી જુદી વાત પર ભાર મૂકે છે.
જેમ કે
કોઈ કહે સાહિત્ય વાસ્તવિકતાનું પ્રતિબિંબ છે, કોઈ કહે એ લેખકની અભિવ્યક્તિ છે, કોઈ કહે એનો હેતુ આનંદ આપવાનો છે, સત્ય કહેવાનો નહીં, કોઈ કહેશે એ તો બસ પોતાની રીતે જ સંપૂર્ણ છે, એને બીજા કોઈ હેતુ સાથે નિસ્બત નથી.
એટલે સાહિત્યિકતા શું છે એ સમજાવવું અઘરું છે.
ખૂબ અઘરું. સ્ત્રોત અહીં ફિલોસોફર જીઈ મૂરનું ઉદાહરણ આપે છે, જેમ આપણે પીળો રંગ ઓળખી શકીએ છીએ, પણ એની સંપૂર્ણ વ્યાખ્યા શબ્દોમાં બાંધવી કેટલી મુશ્કેલ છે.
હા, એ વાત સાચી.
બસ એવું જ કંઈક સાહિત્યિકતાનું છે. આપણે એને અનુભવી શકીએ, પણ એની ચોક્કસ વ્યાખ્યા કરવી લગભગ અશક્ય જેવું છે.
પણ આપણે ખાલી કૃતિને સમજીએ છીએ એવું નથી, એનું મૂલ્યાંકન પણ કરીએ છીએ ને. કઈ કૃતિ સારી, કઈ નબળી, કોને ક્લાસિક ગણવી, કોને નહીં, આ બધું પણ વિવેચનનો ભાગ છે. તો એ કેવી રીતે થાય?
હા, મૂલ્યાંકન બહુ મહત્વનો ભાગ છે, પણ અહીં પણ મુશ્કેલીઓ ઓછી નથી. સ્ત્રોત કહે છે કે ઘણીવાર આ મૂલ્યાંકન પાછળ કોઈ નક્કર સૈદ્ધાંતિક આધાર હોતો જ નથી.
તો પછી શેના આધારે થાય?
ક્યારેક તો પેલું જૂથવાદ ચાલે, મામકા, આ લેખક આપણા જૂથનો છે એટલે સારો. આવી રીતે જે મૂલ્યાંકન થાય એ કૃતિની સાચી ગુણવત્તા વિશે શું કહે? કશું નહીં. બીજો મુદ્દો છે પુનર્મૂલ્યાંકનનો અભાવ. સમય બદલાય, આપણી સમજ બદલાય, નવી કૃતિઓ આવે ત્યારે જૂની મહાન ગણાતી કૃતિઓને ફરીથી જોવી જોઈએ, તપાસવી જોઈએ.
એ થતું નથી.
સ્ત્રોત નોંધે છે કે આપણે ત્યાં ભલે પ્રેમાનંદ હોય, અખો હોય, શામળ હોય, કે પછી ગોવર્ધન રામ, મુનશી, રમણલાલ દેસાઈ જેવા મોટા લેખકો હોય,
હા,
એમના પણ પૂરતા નવા દ્રષ્ટિકોણથી થયેલા પુનર્મૂલ્યાંકન ઓછા જોવા મળે છે. આ શું બતાવે છે? કદાચ આપણા સાહિત્યિક સમાજની થોડી બૌદ્ધિક જડતા
બની શકે.
અને પેલું પ્રચાર માધ્યમોવાળું પણ છે. ક્યારેક અમુક કૃતિઓ કે લેખકોને બહુ ચગાવવામાં આવે, પણ સમય જતાં ખબર પડે કે એમાં દમ નહોતો. સાચી, નિષ્ઠાવાળી અને પૂર્વગ્રહ વગરની વિવેચના જ ટકે.
હવે અર્થઘટનની વાત કરીએ. ઘણીવાર એમ કહેવાય કે કવિતાનો અર્થ તો દરેક વાંચનારના મનમાં અલગ અલગ જન્મે. અને પેલું હેરેસી ઓફ પેરાફ્રેઝવાળું પણ છે કે કવિતાને ગદ્યમાં કહેવી એ પાપ છે. તો શું કવિતાનો કોઈ ચોક્કસ અર્થ હોય જ નહીં, એને સમજાવી જ ન શકાય?
આ પણ જુઓ એક જટિલ મુદ્દો છે. જો કોઈ નિશ્ચિત અર્થ જ ના હોય અને દરેક વાંચનાર પોતાનો અલગ અર્થ બનાવે, તો પછી સાચી સમજ કે ખોટી સમજ જેવી વાત જ ક્યાં રહી?
તો પછી ભણાવવાનો કે વિવેચન લખવાનો મતલબ શું?
બરાબર. પણ વ્યવહારમાં તો આપણે જોઈએ છીએ કે અર્થઘટન વિશે ચર્ચાઓ થાય છે, મતભેદ થાય છે. એનો મતલબ એ કે ક્યાંક ને ક્યાંક આપણે માનીએ છીએ કે કૃતિમાં કંઈક મર્મ છે, કોઈ કેન્દ્ર છે જેને સમજવાનો પ્રયત્ન કરવાનો છે.
જો કે એક જ સાચો અર્થ ન પણ હોય.
ચોક્કસ, એક જ સાચો અર્થ ન હોય. મહાન કૃતિઓમાં તો અનેક અર્થની શક્યતાઓ હોય છે. છતાં જ્યારે આપણે કહીએ કે કોઈકે કાવ્યને સમજ્યો નથી ત્યારે આપણે કોઈક આધારભૂત અર્થ તરફ તો ઇશારો કરતા હોઈએ છીએ.
અને અનુવાદ કે ભાષ્ય વિશે શું?
એ સાચું છે કે તેમાં મૂળ કૃતિની બધી ખૂબીઓ નથી આવતી, એની મર્યાદાઓ છે, પણ એના વગર તો આપણે કેટલું બધું ગુમાવી દેત, વિશ્વ સાહિત્ય સુધી પહોંચી જ ન શક્યા હોત. એટલે એ જરૂરી છે, પણ હા, એની મર્યાદાઓ સ્વીકારીને.
અને પેલી આનુષંગિક માહિતી, કવિનું જીવન, તે સમયનો સમાજ, ઇતિહાસ, એનું શું સ્થાન વિવેચનમાં?
એ માહિતી ઉપયોગી થઈ શકે, ચોક્કસ થઈ શકે, પણ એ મુખ્ય વસ્તુ નથી. એ સાધન છે, સાધ્ય નથી.
એટલે
કે કવિના જીવનની કોઈ ઘટના કે તે સમયની કોઈ પરિસ્થિતિ કદાચ કૃતિના કોઈ પાસાને સમજવામાં મદદ કરે, પણ જો વિવેચક ખાલી આવી વિગતો જ ભેગી કરે અને કૃતિ પોતે કેવી છે, એની કલાત્મકતા શું છે એની વાત જ ન કરે, તો એ સાચું વિવેચન નથી.
એટલે
વિવેક રાખવો જરૂરી છે.
બહુ જરૂરી. સ્ત્રોત પણ એ જ કહે છે, જેટલું જરૂરી હોય એટલું જ લેવું, બાકી બિનજરૂરી બોજ ન ઉઠાવો.
સ્ત્રોત એમ પણ કહે છે કે કોઈ પણ વિવેચન હંમેશા થોડી પસંદગી, સિલેક્શન અને થોડું ભાષાંતર, પેરાફ્રેઝ તો કરે જ છે. આપણે કૃતિના અમુક ભાગ પર ધ્યાન આપીએ, બીજાને કદાચ છોડી દઈએ, અને કવિના શબ્દોને સમજાવવા આપણા શબ્દો વાપરીએ.
બરાબર. અને આ કરવું જ પડે, કારણ કે સાહિત્ય કૃતિ, ખાસ કરીને કવિતા, એ બહુ જ જટિલ રચના છે. એમાં કેટલું બધું હોય, વિચાર, કલ્પના, લય, ભાષા, ભાવ, આ બધું જ એકબીજા સાથે ગૂંથાયેલું હોય.
એટલે એને સંપૂર્ણપણે પકડવું મુશ્કેલ છે?
લગભગ અશક્ય. આપણે ભલે કહીએ કે કૃતિ અખંડ છે, પણ જ્યારે એના વિશે વાત કરીએ ત્યારે તો એના ભાગ પાડીને જ કરવી પડે ને.
હા, એ ખરું.
અને દરેક વખતે જ્યારે આપણે વાંચીએ, જુદા સમયે, જુદા સંદર્ભમાં, સામાજિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક, ત્યારે આપણને કૃતિમાંથી કંઈક નવું જ મળે. એટલે અર્થઘટનની આ પ્રક્રિયા ક્યારે પૂરી થતી જ નથી.
તો આ બધી જટિલતા અને અનિશ્ચિતતાને સમજાવવા માટે સ્ત્રોતમાં સરસ રૂપકો આપ્યા છે. એક છે વિવેચનને નકશા સાથે સરખાવવાનું, એ મને ગમ્યું.
હા, એ બહુ યોગ્ય રૂપક છે. જેમ નકશો આપણને કોઈ પ્રદેશનો ખ્યાલ આપે, મુખ્ય રસ્તા બતાવે, શહેરો, નદીઓ બતાવે, પણ એ પ્રદેશ પોતે તો નથી જ ને.
અને નકશો હંમેશા પસંદગીયુક્ત હોય.
બરાબર. એ અમુક વિગતો બતાવે, અમુક છોડી દે. રાજકીય નકશો જુદો હોય, ભૌગોલિક નકશો જુદો હોય, એ માર્ગદર્શન આપે પણ મર્યાદિત રીતે. વિવેચન પણ કૃતિ વિશે આવું જ કંઈક કરે છે. એ કૃતિના અમુક મુખ્ય લક્ષણો તરફ આપણું ધ્યાન દોરે છે, પણ એ આખી કૃતિ નથી.
જો કે નકશામાં તો શું બતાવવું એમાં ઘણી સહમતિ હોય છે, વિવેચનમાં કદાચ એટલી નથી હોતી.
સાચી વાત. વિવેચનમાં શેના પર ભાર મૂકવો એ વિશે ઘણા મતભેદ હોય છે.
અને બીજું રૂપક છે તારામંડળનું. આકાશમાં તારાઓમાંથી આપણે આકારો કલ્પીએ છે, સપ્તર્ષિ કે મૃગશેષ.
હા, આ રૂપક વિવેચનની વ્યક્તિનિષ્ઠતા તરફ, એની સબ્જેક્ટિવિટી તરફ ઇશારો કરે છે. જેમ આપણે અમુક તારાઓને રેન્ડમલી જોડીને એક જાણીતો આકાર બનાવી દઈએ છીએ, તેમ વિવેચક પણ કૃતિના જુદા જુદા તત્વો વચ્ચે સંબંધો જોડીને એક સુસંગત અર્થ બનાવવાનો પ્રયાસ કરે છે.
અને આ પસંદગી અને જોડાણ થોડું આર્બિટ્રરી, યદૃચ્છાય હોઈ શકે.
હા, અમુક અંશે હોઈ શકે, અને એમાં આપણી પોતાની ધારણાઓનું આરોપણ પણ હોય. સ્ત્રોત તો સવાલ પણ પૂછે છે કે શું મોટાભાગનું વિવેચન આવું જ હોય છે. જો કે આપણે એમ પણ કહી શકીએ કે વિવેચક સાવ હવામાંથી નથી બનાવતો, એ કૃતિમાં રહેલી શક્યતાઓને, પેટર્નને જ ઉપસાવવાનો પ્રયાસ કરે છે.
તો જો વિવેચન આટલું બધું નકશા જેવું મર્યાદિત હોય અને તારામંડળ જેવું વ્યક્તિનિષ્ઠ હોય, તો પછી શું કોઈ પણ વિવેચન ચાલે? કોઈ સાચું ખોટું છે જ નહીં, આ તો વાચકને વધુ ગૂંચવી નાખે એવું થયું.
ના ના, એવું તારણ કાઢવાની જરૂર નથી. અહીં સ્ત્રોત પાછું ભાષાનું ઉદાહરણ આપે છે. જુઓ, પીળો રંગ ક્યાં પૂરો થાય ને નારંગી ક્યાં શરૂ થાય, એની કોઈ ચોક્કસ લાઇન દોરી શકીએ?
ના, એ તો અઘરું છે.
બરાબર. છતાં આપણે વ્યવહારમાં પીળો અને નારંગી ઓળખીએ છીએ, એના વિશે વાત કરીએ છીએ. બસ એ જ રીતે સાહિત્યિક ચર્ચામાં પણ ભલે ચોક્કસ વ્યાખ્યાઓ ન હોય, છતાં અમુક સામાન્ય સમજ, અમુક સહમતિ શક્ય છે. આપણને ખબર છે કે કવિતા શું છે, નવલકથા શું છે.
તો વિવેચક ખોટો ક્યારે ઠરે?
જ્યારે તે કૃતિની ભાષા જ બરાબર ન સમજે, તથ્યોની અવગણના કરે. હા, અર્થઘટન અને મૂલ્યાંકનના સ્તરે સાચું કે ખોટું સાબિત કરવું બહુ મુશ્કેલ છે,
પણ એનો અર્થ એ નથી કે બધી વાત સરખી છે. છેવટે માણસનું મન કેવું છે એ અવ્યવસ્થામાં વ્યવસ્થા શોધે, વિવેચક પણ એ જ કરે છે. કલાકૃતિની જે જટિલ સમૃદ્ધિ છે એમાં કોઈક પ્રકારની સંગતિ, કોઈક પેટર્ન શોધવાનો પ્રયાસ કરે છે. અને આપણે આશા રાખીએ કે વિવેચન મૂળ કૃતિને વફાદાર રહે, એની સાથે કંઈક સામ્ય ધરાવે.
તો આ આખી ચર્ચાના અંતે આપણે શું તારણ કાઢી શકીએ? આ ઊંડાણભરી વાતના મુખ્ય મુદ્દા શું રહ્યા? મને લાગે છે કે પહેલો મુદ્દો એ છે કે સાહિત્યિક વિવેચન કોઈ સ્થિર આમ પથ્થરની લકીર જેવી વસ્તુ નથી.
બરાબર.
એ સતત વિકસતી, જટિલ અને ઘણીવાર અનિશ્ચિતતાથી ભરેલી પ્રક્રિયા છે. કોઈ એક રામબાણ સિદ્ધાંત નથી જે બધી કૃતિઓને સમજાવી દે.
બીજું, ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં આપણી પોતાની જે સમૃદ્ધ પરંપરા છે અને પશ્ચિમના જે આધુનિક અભિગમો છે એ બે વચ્ચે વધારે સંવાદ થવાની, તુલનાત્મક અભ્યાસ થવાની તાતી જરૂર છે.
એનાથી બંને સમૃદ્ધ થાય.
ચોક્કસ. અને કદાચ સાહિત્યને સમજવાના નવા રસ્તા પણ ખુલે.
અને ત્રીજું, મને લાગે છે કે વિવેચનને કૃતિનું કોઈ આખરી સત્ય કે સંપૂર્ણ અર્થ આપનાર તરીકે ન જોવું જોઈએ. એના બદલે એને કૃતિની જટિલતાને સમજવાનો, એની સમૃદ્ધિમાં વ્યવસ્થા અને સંગતિ શોધવાનો એક પ્રયાસ ગણવો જોઈએ.
ભલે એ પ્રયાસ હંમેશા અપૂર્ણ રહે.
હા, જેમ નકશો ક્યારે પ્રદેશ પોતે નથી બની શકતો, પણ ઉપયોગી માર્ગદર્શક તો બની જ શકે છે.
બરાબર. અને આ સમજ મને લાગે છે કે દરેક વાચકને કામ લાગે. જ્યારે પણ આપણે કોઈ કૃતિ વિશે કોઈ વિવેચન વાંચીએ ત્યારે આપણે પૂછી શકીએ, શું આ મને કૃતિને વધુ સારી રીતે, કોઈ નવી રીતે જોવામાં મદદ કરે છે? કઈ રીતે? અને હા, એની મર્યાદાઓ શું છે?
આવા સવાલ પૂછવાથી આપણી પોતાની સમજ પણ વધે.
ચોક્કસ. માત્ર વિવેચનનું મૂલ્યાંકન નથી થતું, પણ કૃતિ સાથેનો આપણો પોતાનો જે સંબંધ છે એ પણ વધુ ઊંડો અને સજાગ બને છે.
અને અંતે એક વિચાર સાથે છોડી જઈએ સૌને. જો આપણે માનીએ કે કોઈ પણ મહાન સાહિત્ય કૃતિનું સંપૂર્ણ અને અંતિમ અર્થઘટન કદાચ શક્ય જ નથી, તો પછી વિવેચનનો ખરો હેતુ શું હોઈ શકે? શું એ ખાલી જુદી જુદી શક્યતાઓ બતાવવાનું સાધન છે, કે પછી એ કૃતિ સાથેનો આપણો જે સંવાદ છે, આપણી સમજ છે, એને પેઢી દર પેઢી સતત જીવંત રાખવાનો અને વિકસાવતા રહેવાનો એક અનંત પ્રયાસ છે? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.